આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ભારત સરકારે ઓસ્ટ્રેલિયામાં ફસાઈ ગયેલા દેશના નાગરિકો માટે વતન પરત ફરવા વંદે ભારત મિશન શરૂ કર્યું છે, જે અંતર્ગત ઓસ્ટ્રેલિયાના સિડની અને મેલબર્નથી ભારતના જુદા જુદા શહેરો માટે ફ્લાઇટ્સ મૂકવામાં આવી છે. જોકે વંદે ભારત મિશનની ફ્લાઇટ્સની સંખ્યા પૂરતી ન હોવાથી ખાનગી કંપની દ્વારા ચાર્ટર્ડ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. મૂળ ગુજરાતના અને મેલબર્નમાં રહેતા હિમાંશુ કુલરિયાના માતા પિતા પણ મેલબર્નથી બેંગ્લોરની ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા ભારત પરત ફર્યા છે. ચાર્ટર્ડ ફ્લાઇટ્સના અનુભવ અને તેની પ્રક્રિયા વિશે વાત કરવા માટે આજે હિમાંશુભાઈ આપણી સાથે જોડાયા છે. હિમાંશુ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ.
હિમાંશુ, તમારા પેરેન્ટ્સ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા ભારત પરત ફર્યા છે. સામાન્ય ફ્લાઇટ્સ હોય તો આપણને એવી કોઈ ચિંતા ન હોય, પરંતુ ચાર્ટર્ડ ફ્લાઇટ વિશે માહિતી તમને કેવી રીતે મળી અને એ યોગ્ય છે કે કેમ એ તમે કેવી રીતે વેરીફાઈ કર્યું?
તો એનું પ્રોસેસ જણા ઘણું લાંબુ હતું, એટલે આ ફ્લાઇટનો ઇન્ફોર્મેશન મને કાંઈ પહેલાં ખ્યાલ નહોતો. અમુક હું વોટ્સએપ ગ્રુપમાં અને ફેસબુક ગ્રુપમાં હતો અને એમાં ડિસ્કસ કરતા હતા ફ્લાઇટ. એ મને બહુ ઇન્ફોર્મેશન પહેલાં હતી નહીં, ને પછી લગભગ અઠવાડિયા પહેલાં મને આનું જરા જાણકાર મળ્યું ફ્લાઇટનું, કે આવી રીતના એક સ્પેશિયલ ચાર્ટર ફ્લાઇટ મેલબર્નથી બેંગ્લોર જાય છે. એટલે પછી એની બધી ડિટેલ્સ બધું શોધવાનું શરૂ કર્યું, કેમકે હવે આ સિચ્યુએશનમાં એક તો આપણે ખબર ન હોય એક્ઝેક્ટલી કે આ ફ્રોડ છે કે જેન્યુઅન છે, અને બુક કરા પહેલાં એટલે મેં થોડું પછી ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કર્યું કે આ જેન્યુઅન છે. એટલે એ લોકોની સ્ટેટ ગવર્મેન્ટ કર્ણાટકાથી અને અહીંયાના મેલબર્નના હાઈ કમિશનથી એક નો ઓબ્જેક્શન લેટર મોકલેલો હતો. એટલે એ લોકોએ ફેસબુક ગ્રુપમાં ને બીજા ટેલિગ્રામ ને વોટ્સએપ ગ્રુપમાં પણ નાખ્યો હતો. એટલે એ લેટર્સમાં મેં પછી નંબર શોધ્યા, એ નંબરમાં ફોન કરીને મેં પૂછ્યું, પાક્કું કર્યું કે આ ફ્લાઇટ જેન્યુઅન છે, બધા એપ્રુવલ્સ ગવર્મેન્ટે આપેલા છે. ને એના પછી સિંગાપુર એરલાઇનમાં મેં ડાયરેક્ટ ફોન કર્યો. પહેલા દિવસ મને કાંઈ જાણકારી ન મળી, એ લોકોએ કીધું એ લોકો ફ્લાઇટ એ લોકોના સ્કેડ્યુલમાં નથી. એટલે ત્યારે પછી અમે બુકિંગ ન કર્યું તાત્કાલિક, કેમકે કન્ફર્મેશન નહોતું. એટલે હજી અમને 100% શ્યોર નહોતું કે આ જેન્યુઅન છે. પછી સેકન્ડ ટાઈમ મેં પાછું ફોલોઅપ કર્યું સિંગાપુર એરલાઇન્સ, અને એ લોકોએ પછી કન્ફર્મ કર્યું કે એ લોકોના રેકોર્ડ્સમાં એ ફ્લાઇટ કન્ફર્મ દેખાડે છે. પછી ત્યારબાદ અમે સિડનીમાં એક ટ્રાવેલ્સ છે, પ્રાઇસ બી ટ્રાવેલ એજન્ટ છે, જેના થ્રુ આખું કોઓર્ડિનેટ કરતા હતા. પછી એ લોકોને અમે ફોન કર્યો, બધી ડિટેલ્સ જોઈ કે આમાં શું શું ફોર્મ્સ ભરવાના છે, કઈ રીતના છે, ફેર કેટલું છે. અને વન વે ફેર હતું $1,900, જે ઓલમોસ્ટ વંદે ભારત મિશનની જે ફ્લાઇટ છે સેમ ફેર આ લોકોએ ઓર્ગનાઇઝ કરેલું હતું. પછી એ લોકો સાથે મેં વાત કરી, બધા ફોર્મ્સ ડિટેલ લીધી, અને એ લોકોએ ટેમ્પરરી વેબસાઇટ સેટ કરેલી છે જેમાં પૂરા ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે કે કેવી રીતના બુક કરવું, શું ડિટેલ જોશે, કઈ ટાઈપના હેલ્થ સ્ક્રીનિંગ ક્વેશ્ચન કરશે એરપોર્ટમાં, અને એક કોવિડ ટેસ્ટની પણ મેન્ડેટરી રિક્વાયરમેન્ટ હતી કે તમે બોર્ડ કરો એની પહેલાં તમારે ઓફિશિયલ્સને કોવિડ ટેસ્ટ દેખાડવું પડે કે નેગેટિવ હોય તો તમને ફ્લાઇટ બોર્ડ કરાવી દે. એટલે એ બધું પ્રોસિજર મેં ફટાફટ કર્યો, અમારા અહીંયા ડૉક્ટર્સ છે એ લોકો સાથે વાત કરેલી, અને કોવિડ ટેસ્ટનું ફટાફટ કરી પ્રાયોરિટાઇઝ કરીને બધું ડોક્યુમેન્ટ્સ અરેન્જ કર્યા, અને પછી ફાઇનલી અમે બેંક પેમેન્ટ કર્યું. અને એના બે દિવસ પછી અમને સિંગાપુર એરલાઇન્સથી ડાયરેક્ટ ટિકિટ આવી ગઈ, એટલે ત્યારે અમને 100% કન્ફર્મ થઈ ગયું કે આ જેન્યુઅન છે. અને પાછું અમે એની વેબસાઇટમાં એ રેફરન્સ નંબર નાખીને જોયું અને બધું પરફેક્ટ દેખાડતું હતું કન્ફર્મ કરીને. એટલે ત્યારબાદ બધી 3 દિવસમાં બધી અમે ફોર્માલિટી પૂરી કરી, ઇન્વેસ્ટિગેશન કરી, ટિકિટ બુક કરીને 3 દિવસ પછી ટિકિટ હાથમાં આવી ગઈ.
તેમાં શું તમે વંદે ભારત મિશન માટે જે ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી એમાં ટ્રાય કર્યો હતો?
હા, એમાં જેવું અમને ખબર પડી ફર્સ્ટ ફેઝ જ્યાંથી શરૂ થયો ત્યારથી અમે હાઈ કમિશનની વેબસાઇટમાં એનરોલમેન્ટ કર્યું બે મારા પેરેન્ટ્સનું. અને અનફોર્ચ્યુનેટલી એકોય વાર અમને કોલ આવ્યો નહીં. ચાર ફેઝ હતા એમાં, અલગ અલગ ફ્લાઇટો હતી મેલબર્ન, સિડની અને બીજા સિટીઝથી અલગ સિટીઝ ઇન્ડિયામાં, પણ અનફોર્ચ્યુનેટલી એકોયમાં અમારું આવ્યું નહીં. અમે મેડિકલ રીઝન્સ આપ્યા હતા, હાઈ કમિશનના અમુક ઇમેલ આઈડીઝ હતા, ત્યાં અમે બધું ડૉક્ટરનું રેફરલ બધું અમે ફોરવર્ડ કર્યું કે આવી રીતે અમારા પેરેન્ટ્સ બેને હાર્ટ કન્ડિશન છે, બીજા હેલ્થ ઇશ્યુઝ છે, અને એમની મેડિસિન્સ અહીંયા ઓસ્ટ્રેલિયામાં બધી મળતી નથી, એટલે અર્જન્ટલી અમારે જાવ મોકલવા પડશે પેરેન્ટ્સને. પણ તો પણ કાંઈ રિપ્લાય આવ્યો નહીં, એ કોઈ ફોન કોલ્સના પ્રોપર રિપ્લાય નહોતા, ના ઇમેલ્સના કોઈ રિપ્લાય આવ્યા, અને અમને મારા પેરેન્ટ્સને શોર્ટલિસ્ટ પણ નાખ્યા. એટલે બધી બાજુથી અમે ટ્રાય કરી લીધું, અનફોર્ચ્યુનેટલી કાંઈ થયું નહીં વંદે ભારતમાં.
તો હિમાંશુ, મંગળવારે એટલે કે 14 જુલાઈએ જ્યારે ફ્લાઇટ ઉપડવાની હતી તે દિવસની પ્રક્રિયા વિશે જણાવશો? કેટલા કલાક અગાઉ એરપોર્ટ પર પહોંચ્યા હતા?
હા, તો આજે અમે વોટ્સએપ ને ટેલિગ્રામ ની જે ગ્રુપ્સમાં કીધેલું એ ગ્રુપ્સમાં બહુ એક્ટિવ ડિસ્કશન થતું હતું. ફ્લાઇટમાં 314 જણા ટોટલ ટ્રાવેલ કરવાના હતા અને ઓલમોસ્ટ બધા આવી રીતના જ ડિસ્કસ કરતા હતા કે આપણે શું કરવું, કઈ રીતના કરવું. એટલે જનરલ રેકમેન્ડેશન એમ હતું કે આપણે 4 થી 5 કલાક પહેલા એરપોર્ટમાં પહોંચી જાય. યુઝલી આપણે 3 કલાક પહેલા ચેક ઇન કરવાનું હોય, પણ કેમ કે આ ચાર્ટર ફ્લાઇટ હતી, રેગ્યુલર કમર્શિયલ ફ્લાઇટ નથી, એટલે અમે 10:30 ની ફ્લાઇટ હતી રાતની, તો અમે ઓલમોસ્ટ 5 વાગે તો પહોંચી ગયેલા અને ઓલરેડી લગભગ 100 જણા જેટલા તો ક્યુમાં ઓલરેડી ઉભા રહી ગયા હતા. કેમ કે બીજી બીજી સિટીઝથી પણ આવેલા હતા 500 ઓસ્ટ્રેલિયાની, એટલે સીધા મેલબર્ન એરપોર્ટ લાઈન થયા એટલે પછી એ લોકો ત્યાં જ રહી ગયા સવારથી. એટલે ઓલમોસ્ટ 100 જણા જેટલો ક્યુ ઓલરેડી લાઈનઅપ હતી અને ટર્મિનલમાં એકચ્યુઅલી કોઈને વિઝિટર્સને અલાઉડ નથી, તો એ એક જ ટર્મિનલમાં ઓલમોસ્ટ 50 થી 60 પોલીસ હતા અલગ અલગ ગ્રુપ્સમાં, બોર્ડર ફોર્સના ઓફિશિયલ્સ હતા અને ઓલમોસ્ટ 30-40 જેટલા તો હેલ્થ ઓફિશિયલ્સ હતા. અને હરેક માણસોને અંદર પૂછતા હતા કે એ લોકો ટ્રાવેલ ના કરતા હોય, ખાલી વિઝિટર હોય તો ઇમિડિયેટલી ટર્મિનલમાંથી નીકળી જવાનું. કેમ કે મેલબર્નમાં હમણાં જેમ તમને ખ્યાલ છે લોકડાઉન છે, એટલે ખાલી 4 જ રીઝન્સ હોવા જોઈએ તમારે બહાર નીકળવા માટે, અને એરપોર્ટ ડ્રોપ કરવા માટે વેલિડ રીઝન નથી. તો એમાં બહુ મુશ્કેલ થાય, કેમ કે મારા પેરેન્ટ્સ બહુ સિનિયર છે, એ લોકોને લગેજ વધારે હતો, લેંગ્વેજ ઇશ્યુઝ થાય અને જનરલી હેલ્થ ઇશ્યુઝ થાય, અને પ્લસ આટલું બધું ઓલરેડી પ્રોબ્લેમમાંથી પાસ થયેલા એટલે થોડા પેનિક હતા એ લોકો.
તો સામાન્ય રીતે હાલમાં પેસેન્જર્સને જે એરપોર્ટમાં પ્રવેશ અપાય છે તેમ તમે જણાવ્યું, તો તમારા પેરેન્ટ્સને કમ્યુનિકેશનમાં તકલીફ પડે છે અને એમને હેલ્પની જરૂર પડે, તો તમને એરપોર્ટમાં પ્રવેશ અપાયો હતો?
હા, એટલે હેલ્થ ઓફિશિયલ્સને મેં ઘણી રિક્વેસ્ટ કરી, એ લોકોને સિચ્યુએશન એક્સપ્લેન કરી, પછી એ લોકોએ મને ફાઇનલી અપ્રુવલ આપ્યું, પણ એમ કીધું કે મારી રેસ્ટ્રિક્શન હોવી જોઈએ, એટલે એક જ સીટમાં બેઠું રહેવાનું, બહુ મૂવમેન્ટ નહીં કરવાની. એટલે કીધું વાંધો નહીં, એટલે એટલીસ્ટ મારા પેરેન્ટ્સનું ધ્યાન રખાય, ચેક ઇન સુધી એ લોકોને હેલ્પ કરીને પછી હું નીકળી જાઉં.
મેલબર્ન બેંગ્લોર ચાર્ટર્ડ ફ્લાઇટ રવાના થશે કે કેમ તે અંગે પણ કંઈ નક્કી નહોતું એવું જાણવા મળ્યું છે, તો ખરેખર ત્યાં શું બન્યું તું તમે જણાવી શકો?
તો અમે લગભગ 4 વાગે જ્યારે એરપોર્ટ પહોંચ્યા ત્યારે ક્યુમાં ઊભા હતા અને ઓલમોસ્ટ 3 કલાક ક્યુમાં ઉભા પછી લગભગ 7:15 એરપોર્ટના સ્ટાફે, એરલાઇનના સ્ટાફે આવીને બારે કીધું કે આ ફ્લાઇટ કદાચ નહીં ઉપડે. અનફોર્ચ્યુનેટ સિચ્યુએશન હતી બહુ, કેમ કે ઓલમોસ્ટ 60-70% સિનિયર સિટીઝન હતા ફ્લાઇટમાં અને અમને બહુ મિક્સ રિસ્પોન્સ મળતા હતા, એક્ઝેક્ટલી કોઈ કારણ કહેતું નહોતું. પણ સાંભળવામાં એ આવ્યું કે બેંગ્લોરમાં 14 તારીખે લોકડાઉન જાહેર કરેલું હતું, લગભગ 12 તારીખે એનાઉન્સમેન્ટ થયું ફોર્મલી, અને DGCA નું અપ્રુવલ આવ્યું નહોતું, કેમ કે લોકડાઉન થયેલા પછી પાછું લેન્ડ થવા માટે પાછી અપ્રુવલ જોઈએ. એટલે સિંગાપોર એરલાઇન ઓથોરિટીઝ અને જે સ્ટેટ ગવર્મેન્ટ કર્ણાટકની ઓથોરિટીઝ એમાં નેગોશિએટ કરતા હતા અને એટલું અમને જણાવવા આવ્યું કે આ નેગોશિએશન ચાલે છે અને અપ્રુવલ અગર મળશે તો જ ફ્લાઇટ ટેક ઓફ થશે, નહીં તો નહીં થાય. અમે અમારા ગ્રુપમાં પણ ડિસ્કશન ચાલતું હતું, જે વોટ્સએપ ને ટેલિગ્રામનું ડિસ્કશન છે. મેં સિંગાપુર એરલાઇનમાં ડાયરેક્ટ ફોન કરીને પૂછ્યું, પણ એ લોકોએ ખાલી એટલું કીધું કે ઓપરેશન ઇશ્યુઝ છે, ફ્લાઇટ હજી કન્ફર્મ છે પણ ડિલે થવાની છે ઓપરેશન ઇશ્યુઝ વાળા. એ લોકોએ ખાસ ક્લારિફાઈ ન કર્યું કે ઓપરેશન ઇશ્યુઝ શું છે અને ક્યારે આ બધું ડિલે સોર્ટ આઉટ થશે. ઓલમોસ્ટ 5 કલાક પછી લગભગ 12 વાગે રાતના સ્ટાફે ફાઇનલી કન્ફર્મ કર્યું કે હવે અપ્રુવલ મળી ગયા છે અને ફ્લાઇટ ટેક ઓફ થશે. એના પછી ચેક ઇન પ્રોસેસ શરૂ થયું, એટલે બધી ફોર્મેલિટી પૂરી થઈને પછી ફાઇનલી 2 વાગે સવારના ફ્લાઇટ ઉપડી, એટલે 10:30 નો ટાઈમ હતો અને પછી 2 વાગે સવારના ફાઇનલી ટેક ઓફ થઈ, બધું ઇશ્યુ સોર્ટ આઉટ થયા પછી. એટલે હજી ફાઇનલી અમને ઇશ્યુ શું હતો એક્ઝેક્ટલી તો ખ્યાલ નથી, આ બધું ખાલી એક્સપેક્યુલેશન હતું, બધા ડિસ્કસ કરતા હતા, પણ સિંગાપુર એરલાઇન સ્ટાફ અપડેટ આપતા હતા ઓલમોસ્ટ એવરી 15-20 મિનિટ્સ અપડેટ આપતા હતા, અને પાકું ઇશ્યુ શું હતો એ તો ખ્યાલ નહોતો, પણ ફાઇનલી બધું સોર્ટ આઉટ થઈ ગયું એ ઇમ્પોર્ટન્ટ છે.
એટલે આખરે લગભગ 4 કલાક બાદ ફ્લાઇટ રવાના થઈ.
હા, એટલે એમાં બહુ કેઓસ થઈ ગયો હતો જ્યારે સિંગાપુર એરલાઇન પહેલા એનાઉન્સ કર્યું લગભગ 7:15 ની આસપાસ કે ટેક ઓફ નહીં થાય. અમે જે કોઓર્ડિનેટર્સ હતા ચાર્ટર ફ્લાઇટના, અરુણ શર્મા અને વિશાલ સરદાના, એ લોકો સાથે કોન્સ્ટન્ટલી ટચમાં હતા. એ લોકો સિંગાપુર એરલાઇન DGCA ને કન્ટિન્યુઅસ ફોન કોલ કરીને મને માહિતી લેતા હતા કે શું એક્ઝેક્ટલી ઇશ્યુ છે, શું છે કરીને, કે પહેલાથી એ લોકો બહુ એક્ટિવ છે આ ગ્રુપમાં, એ લોકો મેઇન એડમિન છે જે આખું કોઓર્ડિનેટ કર્યું, એપ્રુવલ્સ લીધી એટલે એ લોકો કોન્સ્ટન્ટ ટચમાં હતા. એમને વોટ્સએપ ગ્રુપમાં પણ થોડું અપડેટ આપ્યું હતું, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકોને પણ સિંગાપોર એરલાઇન્સને એક્ઝેક્ટલી કાંઈ કીધું નહીં કે પ્રોબ્લેમ શું છે. પછી ફાઇનલી આઈ થિંક આટલું ઓલમોસ્ટ 5 કલાક પછી એ લોકોએ સોર્ટ આઉટ ઇસ્યુ કર્યો અને અમને ફાઇનલી પછી વોટ્સએપમાં અને ટેલિગ્રામમાં અપડેટ આપ્યો કે હવે કન્ફર્મ થઈ ગયું છે ફ્લાઇટ. પછી જેવી અમને મેસેજ આવ્યો એટલે સિંગાપુર એરલાઇન્સ સ્ટાફે પણ અમને કીધું, એ લોકોના ક્રૂ મેમ્બર્સ પણ આવી ગયા અને પછી ચેક ઇન કાઉન્ટર જ્યારે ખોલ્યા એટલે પછી અમને 100% કન્ફર્મ થઈ ગયું કે હવે ફ્લાઇટ ટેક ઓફ થશે.
હિમાંશુ, આખરે મેલબર્નથી બેંગ્લોરની ફ્લાઇટ રવાના થઈ અને તમારા પેરેન્ટ્સ ભારત પહોંચી ગયા છે, ચાર્ટર ફ્લાઇટના અનુભવ વિશે વાત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ વાચ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.